నమోరిహంతాణం నమో చిద్గాణం నమో ఆయిరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సర్వసాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణీ మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం.
જે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં છેલ્લો 10મો અધિકાર એમાં 5 ભાવનો ટોપિક ચાલુ છે. જીવના 5 અસાધારણ ભાવ. આ 5 ભાવ એટલે શું? કે જે જીવના જુદા જુદા શુભાશુભ ભાવ થાય છે એ ભાવોને એક સમજવાની પદ્ધતિ. જીવના ભાવ તો બહુ બધા છે, જુદા જુદા ઘણા બધા. આમ ગુણોને જોઈએ તો અનંત, અને ખાલી પર્યાય રૂપ ભાવોને જોઈએ જુદા જુદા, ક્રોધ ના કેટલા વેરિએશન, માન ના કેટલા વેરિએશન, એમ જોવા જઈએ તો અસંખ્યાત લોક પ્રમાણ ઘણા બધા જુદા જુદા ભાવ. હવે એને સમજવા કેવી રીતના? ઇટ ઇઝ અ વેરી એબસ્ટ્રેક્ટ વસ્તુ. કે કોઈ કહે કે મને ગુસ્સો આવ્યો, તમે કહો મને ગુસ્સો આવ્યો, કેટલો આવ્યો? તો કે બહુ આવ્યો. હવે બહુ નો શું મતલબ? કોઈ બે જણ કે મને બહુ ગુસ્સો આવ્યો તો કોને વધારે આવ્યો, કોને ઓછો આવ્યો, કેવી રીતના સમજવું? ખ્યાલ આવે ને? જીવના ભાવોને સમજવા માટે કોઈ નંબર હોવો જોઈએ ને, કોઈ એને માપવા માટે કઈ સાધન હોવું જોઈએ કે આ ઓછા આ વધારે. ખ્યાલ આવે છે ને? તેને માપવા માટે કર્ણાનિયોગમાં તો સાધન છે, પણ સાધારણ રીતે એને પકડવું બહુ અઘરું પડે છે. એટલે એને સમજવા માટે કર્મમાં શું અવસ્થા છે એનાથી સમજાવવાની પદ્ધતિ, એને જીવના 5 અસાધારણ ભાવ કહેવાય છે. જે રીતના આપણે કહીએ કે મને તાવ આવ્યો, તો કેટલો તાવ આવ્યો? હવે થર્મોમીટરનું રીડિંગ વાપરવું નહીં, એના વગર સમજાવો કેટલો તાવ આવ્યો, તો કેવી રીતના કહેવાય? ઓછો તાવ આવ્યો, બહુ આવ્યો. ઓછો ને બહુ નો શું મતલબ? ખ્યાલ આવે છે કે નહીં? કે ભાઈ મારું શરીર ગરમ છે, કેટલું ગરમ છે? તો કઈ સમજાવી શકાતું નથી. એટલે થર્મોમીટર લઈને એમાં મર્ક્યુરીની જે અવસ્થા થાય એના અનુસાર કોઈ આંકડો બેસાડીને કે આને આટલો વધારે છે, આને આટલો ઓછો છે, એમ સમજાવવાની પદ્ધતિ. ખ્યાલ આવે છે કે નહીં? હવે જીવનું શરીર ગરમ હોય એટલે આ જીવનું એટલે આ શરીર ગરમ હોય સમજો, તો આ શરીર ગરમ છે તો એનાથી પેલા મર્ક્યુરીને કઈ સંબંધ નથી. એ મર્ક્યુરીમાં વેરિએશન એની રીતે થાય છે. ખ્યાલ આવ્યો કે? અને જીવના ભાવોનું વેરિએશન પોતાની રીતે થાય છે, પણ તો પણ એકથી લઈને બીજાને સમજાવવાની પદ્ધતિ છે. એવી જ રીતે અહીંયા કર્મનું વેરિએશન જે પણ એમાં ઉપશમ ક્ષય આદિ પોતાની રીતે થાય છે, અને જીવના ભાવોમાં પરિણમન પોતાની રીતે થાય છે, પણ તો પણ કર્મથી જીવના ભાવોને સમજાવવાની પદ્ધતિ. ખ્યાલ આવે છે કે? હવે કર્ણાનિયોગના શાસ્ત્ર હોય એમાં તો એમ જ કહેવામાં આવે કે જો કર્મ એ જીવને નિરાશ કર્યા, શુભ ભાવના ઉદયથી જો આવા ફળ મળ્યા, જ્ઞાનાવરણી કર્મ એ જીવના જ્ઞાનને ઘાત્યું. અરે અત્યારના મને બહુ અસાધ્ય વેદનીઓનો ઉદય છે, કોઈને કઈ દુખાવા દઈ શકે કે અરે બહુ અસાધ્યનો ઉદય છે, તે તો કહેવાની પદ્ધતિ છે. બાકી ખરેખર એ કર્મ જીવના ભાવોનું કઈ કરતું નથી, પણ જીવને જે ભાવો અંદરથી થાય છે એને સમજાવવા કેવી રીતના નહીં તો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે લૌકિક ભાષામાં કર્મના વેરિએશન્સથી જીવના ભાવોને સમજાવવાની પદ્ધતિ છે. બરાબર? હવે ચલો, જીવ પાસે એટલે આપણી પાસે સમજો બહુ બધી પ્રોપર્ટી હોય, બહુ એસેટ હોય આપણી. તો અમુક સોનું છે, અમુક આપણી પાસે રિયલ એસ્ટેટ ઘર છે, અમુક આપણી પાસે બેંક બેલેન્સ છે, અમુક સ્ટોક છે. તો આપણને ખબર હોવી જોઈએ ને કે આપણે ક્યાં ક્યાં એસેટ ફેલાયેલી, તો આપણે આપણી મૂડીનું આપણી વેલ્યુનું આપણે ઓલું ઇવેલ્યુએશન કરી શકીએ. સમજો આપણે બધું ના જોઈએ, ખાલી બેંક બેલેન્સ જ જોઈએ. અરે જો મારા ખાતામાં 15,000 રૂપિયા, અરે વાહ મારા ખાતામાં 15,000 રૂપિયા, પણ સામે તારી પાસે ઘર છે કે નહીં કરોડોનું, તો કોની કિંમત વધારે ગણાય? એટલે બેંક બેલેન્સ ની કે ઘરની? ઘરની ઓબ્વિયસલી વધારે ગણાય. એવી જ રીતે અહીંયા જીવના ભાવોમાં જે વેરિએશન જોવામાં આવે છે, તો ક્યારેક આપણે શું કહીએ કે અરે મને કેટલા શુભ આમ પૂજાના ભાવ થયા આજે, સરસ મજાના. ક્યારેક આપણે શું કહીએ કે અરે મને બહુ ગુસ્સો આવી ગયો આજે, બહુ ખરાબ થયું આમ તો. તો આપણે એ ખાલી શુભ અશુભ ભાવને જોયા કરીએ છીએ. ઓલી અંદર મૂડી પડી છે કે નહીં આ જીવનો સ્વભાવ આખો કરોડો રૂપિયાનો, ખ્યાલ આવે છે કે નહીં? તો જીવના પૂરેપૂરા ભાવોને સમજવાની પદ્ધતિ એને આ 5 અસાધારણ ભાવ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? આપણે આ ટોપિક શું ચાલી રહ્યો છે આપણા ડેઈલી લાઈફમાં? આપણા કેટલાય પરિણામો થતા હશે કે નહીં? કઈ ખાવા પીવાનો ભાવ થાય છે, કઈ સુવાનો ભાવ થાય છે, કઈ ટીવી આદિ જોવાનો ભાવ થાય, પાઠશાળામાં આવવાનો ભાવ થાય, કઈ વાંચવાનો ભાવ થાય, ભગવાનની પૂજા ભક્તિ કરવાનો ભાવ થાય, કોઈ પણ સારા ખરાબ કઈક તો ભાવો ચાલુ છે કે નહીં આપણા? તો એ ભાવોને સમજવાની પદ્ધતિ એને કહેવાય છે 5 અસાધારણ ભાવો. ખ્યાલ આવે? આટલું આપણે એક પ્રિમાઇઝ બનાવ્યું. ઓકે, હવે આ 5 અસાધારણ ભાવ કયા કયા છે? તો ઔક્ષમિક ભાવ, શારીરિક ભાવ, શાયોક્ષમિક ભાવ, ઔદૈહિક ભાવ અને પારમાર્થિક ભાવ. આ 5 ભાવો છે. આ 5 ભાવ ક્યાંથી આવ્યા? આ નામ ક્યાંથી આવ્યા? તો સામે કર્મની શું અવસ્થા થાય છે એના અનુસાર આ 5 ભાવોના નામ રાખવામાં આવ્યા છે. જો કર્મનો ઉપશમ થાય તો અહીંયા ઔક્ષમિક ભાવ કહેવાય, કર્મનો ક્ષય થઈ જાય તો અહીંયા ક્ષાયિક ભાવ કહેવાય, કર્મનો ક્ષયોક્ષમ થાય તો અહીંયા ક્ષાયોક્ષમિક ભાવ, કર્મનો ઉદય અહીંયા ઔદૈહિક ભાવ. અને એક એવા પણ ભાવો છે અમુક જે કર્મમાં જે પણ અવસ્થા હોય ડઝન્ટ મેટર, પણ દેટ સ્ટીલ રિમેઇન ધ સેમ, એને કહેવાય પારિણામિક ભાવ. વોટ એવર રિમેઇન આ 4 અવસ્થા પછી એ પારિણામિક ભાવ. તો જો લાસ્ટ ટાઈમ આપણે 181 થી 186 સુધી આપણી ચર્ચા થઈ હતી, એમાં આપણે 5 ભાવોના ભેદ પ્રભે જોયા હતા. હવે 181 નીકાળી. ઔક્ષમિક ભાવ, ઔક્ષમિક ભાવ એટલે શું? કે જીવ પોતાના પુરુષાર્થથી, પોતાના ધર્મ તરફના પુરુષાર્થથી કર્મના ઉદયને ટેમ્પરરી રોકી દે છે. કર્મના ઉદયને ટેમ્પરરી જીવ પોતાના સ્વભાવ તરફના પુરુષાર્થથી દબાવી દે છે, એને કર્મનો ઉપશમ કહેવાય છે. અને આ બાજુ જીવના ભાવને ઔક્ષમિક ભાવ કહેવાય છે. તો આવી પરિસ્થિતિ કયા કયા કર્મમાં બને છે? તો ખાલી મોહનીય કર્મમાં જ આવી પરિસ્થિતિ બને છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીયના ઉપશમથી જે ઔક્ષમિક ભાવ થાય એને ઔક્ષમિક સમ્યક્ત્વ કહેવાય છે, અને ચારિત્ર મોહનીયના ઉપશમથી જીવના જે ભાવ થાય એને ઔક્ષમિક ચારિત્ર કહેવાય. બરાબર? જો આ બહુ ફાસ્ટ લઉં છું કેમ કે આ બધું આપણે થઈ ગયું છે, આજે અમુક નવા લોકો છે એટલે થોડુંક આખું પહેલે જ રિવાઇઝ કરીએ. પછી જે કર્મની એવી અવસ્થા હોય કે હવે બધા કર્મ પૂરા જ થઈ ગયા, હવે છે જ નહીં સત્તામાં, બધા કર્મનો નાશ જ થઈ ગયો, તો જીવના ભાવ કેવા હોય? જો એક એક ઓબ્વિયસ રિલેશનશીપ શું છે? જ્યાં જ્યાં કર્મનો ઉદય એટલો એટલો જીવની ઇમ્પ્યોરિટી. બરાબર? જેટલો જેટલો કર્મનો ઉદય એટલી એટલી જીવની ઇમ્પ્યોરિટી. કર્મનો ઉદય વધારે તો ઇમ્પ્યોરિટી વધારે, તો પ્યોરિટી ઓછી. બરાબર? એટલે જેટલો સમજો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એની સામે એટલો જ્ઞાનનો અભાવ છે, એટલે એટલું જ્ઞાન નથી. તો જેટલું નથી બાકીનું છે, ખ્યાલ આવે ને? જીવની ટોટલ જ્ઞાનની તાકાત કેટલી? કે કેવળ જ્ઞાન જેટલી. હવે એમાં જેટલો કર્મનો ઉદય છે એટલું જ્ઞાન નથી, તો બાકીનું જ્ઞાન અવેલેબલ છે. બરાબર? તો જેટલો કર્મ નો ઉદય એટલી જીવને ઇમ્પ્યોરિટી અને બાકીની પ્યોરિટી. બરાબર? તો અહીંયા જેટલો કર્મનો ઉપશમ, ઉપશમ એટલે શું કે કર્મને દબાવી દીધા. હવે કર્મને ત્યારે જો ટેમ્પરરી દબાવી દીધા એનો ઉદય જ નથી, તો અહીંયા જીવની શું અવસ્થા હોવી જોઈએ? પ્યોર હોવું જોઈએ ને, શુદ્ધ અવસ્થા હોવી જોઈએ. બરાબર? તો કર્મનો ઉપશમ કયા કયા બે કર્મોમાં થાય છે? દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય શ્રદ્ધા ગુણની સામે છે, એટલે જયારે દર્શન મોહનીય નો ઉપશમ થાય છે તો સામે જીવને શ્રદ્ધા ગુણ એટલે કે હું કોણ છું એવી માન્યતામાં 100% પ્યોરિટી છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કે એને સમ્યક દર્શન પ્રગટ થાય, તો એને ઔક્ષમિક સમ્યક્ત્વ કહેવાય. હવે જયારે ચારિત્ર મોહનીય કર્મ નો ઉપશમ હોય ત્યારે ચારિત્ર ગુણમાં 100% પ્યોરિટી છે, એટલે એને ઔક્ષમિક ચારિત્ર કહેવાય. આટલો ખ્યાલ આવે? ઓકે. હવે ત્યાં તો તમે કર્મને ટેમ્પરરી દબાવ્યા હતા, એટલે એને ટેમ્પરરી રોકી રાખ્યા છે. યુ કેન ઇમેજિન કે આપણા ઘર એટલે પેલી નદીમાં પૂર આવે, એક ફ્લડ આવે, અને તમે કંઈક કરીને એને ટેમ્પરરી રોકી નાખો, પણ ઇવેન્ચ્યુઅલી તો એ બેરિયર તૂટીને પાછું પાણી આવવાનું જ છે. આવે જ છે ને? એવી રીતે અહીંયા ટેમ્પરરી કર્મને દબાવ્યા તો ઇવેન્ચ્યુઅલી છૂટીને પાછા કર્મનો ઉદય આવે છે. એટલે અહીંયા જીવને જે પ્યોરિટી ઉત્પન્ન થઈ હતી ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્રની, ઇટ ઇઝ ઓનલી ટેમ્પરરી. ખ્યાલ આવે? હવે સેકન્ડ, ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ એટલે શું? જીવે પોતાના પુરુષાર્થથી બધા કર્મનો નાશ જ કરી નાખે, કર્મ છે જ નહીં. હવે કર્મ છે જ નહીં, એનો ઉદય જ નથી, તો જીવના ભાવ કેવા હશે? કેવા હશે? 100% પ્યોર હશે ને? હવે કર્મનો ઉદય જ નથી અને એને રોક્યા નથી, કાઢી જ નાખ્યા, ખતમ કરી નાખ્યા, પૂરા જ થઈ ગયા કર્મ. હવે પાછો ઉદય આવશે કે નહીં? કર્મનો પાછો પણ નહીં આવે. એટલે હવે જે જીવને શુદ્ધતા પ્રગટ થઈ એ હંમેશા રહેવાની છે. ખ્યાલ આવે છે? તો જે જીવની જીવને ચાર ઘાતી કર્મ અને ચાર અઘાતી કર્મ બંધાય છે, એમાં ચાર ઘાતી કર્મ છે એનો ઉદય જીવના ગુણોની પ્રગટતામાં આવે છે. તો એ ચાર ઘાતી કર્મનો જયારે નાશ કર્યો તો અહીંયા જે અનંત ચતુષ્ટય પ્રગટ થયા એને ક્ષાયી ભાવ કહેવામાં આવે છે. તો એને તમે ચાર કહો, અથવા એને જ અહીંયા બાયફર્કેટ કરીને નવ ભાવ કીધા છે. ક્ષાયી જ્ઞાન, ક્ષાયિક દર્શન, બરાબર, જ્ઞાનાવરણ દર્શનાવરણ વિકાસ, પછી ક્ષાયિક સુખ, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર. એ સમ્યક્ત્વ ને ચારિત્ર મોહનીય ની સામે, અને અંતરાય ની સામે ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વિજય, એ નવ ક્ષાયિક ભાવ થયા છે. ચલો હવે આગળ જોઈએ. આપણે થર્ડ ભાવ કયો જોયો હતો? કર્મનો ક્ષયોક્ષમ. ક્ષયોક્ષમ એટલે શું? કર્મનો ક્ષયોક્ષમ એટલે ડિપ્રેસ કરવું, દબાવવું, એને ઉપશમ કીધું, એ તો ઉપશમ થઈ ગયું. ક્ષયોક્ષમ એટલે શું? આપણે જો એમાં પેલા પંખાના રેગ્યુલેટરનું એક્ઝામ્પલ લીધું હતું, ખ્યાલ હોય તો સમજો, આપણે ફેનનું રેગ્યુલેટર હોય અને તમે 5 એકદમ પૂરો ખોલી જ નાખો, એમ 5 કરી નાખો તો પંખો ફૂલ સ્પીડથી ચાલે, અને તમે 1 ઉપર કરો તો તમે શું કરો છો? તમે એ પંખાને ફરવામાં રેઝિસ્ટન્સ આપો છો, બરાબર, એને રોકો છો. તો જેટલું તમે ઓપન રાખ્યું છે 1, 2, 3 એટલો પંખો પાસ ફરશે, અને જેટલું તમે ઓપન નથી રાખ્યું તો એટલી સ્પીડ એની ઓછી છે. બરાબર? અહીંયા ક્ષયોક્ષમ પણ સિમિલર છે, એમ સમજો. ક્ષયોક્ષમ એટલે શું? કે જેટલા, હવે દેશ જાતિ ને સર્વ જાતિ છે, જેટલા અમુક કર્મનો ઉદય છે, જે માઇલ્ડર કર્મનો ઉદય છે, તો એની સામે જીવના ગુણોનો એટલો ઘાત છે, અને જેટલા કર્મનો ઉદય નથી એટલો જીવનો સ્વભાવ પ્રગટ છે, એને ક્ષયોક્ષમ કહેવામાં આવે છે. જો અત્યાર સુધી આપણે ઉપશમ અને ક્ષય જોઈએ, એમાં શું થયું? એમાં કર્મનો ઉદય છે જ નહીં, બંને કેસમાં પહેલામાં ખાલી દબાવી રાખ્યું હતું, બીજામાં નાશ જ કરી નાખ્યો હતો. પણ ઇન બોથ ધ કેસીસ કર્મનો ઉદય નથી. હવે અહીંયા થર્ડ કેસમાં આપણે શું જોઈએ છે? કર્મનો પાર્શિયલ ઉદય છે. એના દેશ ઘાતી પ્રકૃતિનો ઉદય છે, સર્વઘાતી પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય છે, અને ત્રીજી ભવિષ્યકાલીન સર્વઘાતી પ્રકૃતિનો સદ અવસ્થાન રૂપ ઉપશમ છે. એટલે જ્યાં છે ત્યાં છે. ઇન સિમ્પલ લેંગ્વેજ, જે દેશઘાતી એટલે માઇલ્ડર કર્મ છે એનો ઉદય આવે છે, જે સ્ટ્રોંગર કર્મ છે એનો ઉદય નથી આવતો. બરાબર? તો જેટલો ઉદય છે, ઓલા રેગ્યુલેટરમાં વિચાર કરો, જેટલો કર્મનો ઉદય છે એટલા પોઈન્ટ તમે નથી રાખ્યા. એમ ફાઈવ માંથી તમે ટુ પોઈન્ટ રાખ્યા હોય તો ત્રણ પોઈન્ટ નથી રાખ્યા, તો એટલો અહીંયા કર્મનો ઉદય છે. તો સમજો, જ્ઞાનાવરણમાં જેટલો ઉદય છે એટલું અહીંયા જ્ઞાન ઢંકાયેલું છે. હવે જેટલો ઉદય નથી કર્મનો એટલું જ્ઞાન અહીંયા ઉગડેલું. આને કયો ભાવ કહેવાય? શાયો શમિક ભાવ કહેવાય છે. બરાબર? હવે જો ફરીથી જે ચાર ઘાતી કર્મ છે, એ ચાર ઘાતી કર્મમાં આવી ક્ષયોક્ષમ રૂપ પરિસ્થિતિ કયા કયા કર્મમાં બને છે? તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય, ચારે ચારમાં બને છે. તો જેવી રીતના અંતરાયના પાંચ સબ પ્રકૃતિ છે, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, તો એના પાંચ ભેદ થઈ ગયા. ક્ષયોક્ષમિક દાન, ક્ષયોક્ષમિક લાભ, ક્ષયોક્ષમિક ભોગ, ક્ષયોક્ષમિક ઉપભોગ, ક્ષયોક્ષમિક વીર્ય. જ્ઞાન જે ગુણ છે એની આઠ પર્યાય છે. કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાન. સુમતિ, સુશ્રુત, કુઅવધિ, મને પર્યાય કેવળ. આમાંથી કેવળ જ્ઞાનને છોડીને બાકીની બધી જ પર્યાયો ક્ષયોક્ષમિક જ્ઞાનની છે. એટલે સાત ભેદ જ્ઞાનાવરણીયના, દર્શનાવરણીયના ચાર ભેદ છે. એની દર્શન એટલે દર્શન ગુણની પર્યાય ચાર ભેદ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. તો કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એ બે શાહી ભાવમાં ગયા ને પહેલા, અને બાકીના ચક્ષુ, અચક્ષુ, અવધિ એ ત્રણ શાયોક્ષમિક ભાવ છે. બરાબર? તો જ્ઞાનની સાત, દર્શનની ત્રણ, અંતરાયની પાંચ, અને જે મોહની એની છે એની બે, એની ત્રણ, એની ત્રણ કઈ? તે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયોક્ષમિક ચારિત્ર અને દેશ સંયમ. આ ત્રણ પર્યાય મોહનીય કર્મની થઈ. એવી રીતના ટોટલ ક્ષાયોક્ષમિક ભાવના અઢાર ભેદ થાય છે. જો હવે અમુક શબ્દ સૂક્ષ્મ છે, હવે કદાચ મિનિંગ પહેલી વાર આવે તો ના સમજાય, વાંધો નહીં, બીજી વાર સાંભળજો તો સમજાશે. ચાલો આગળ જોઈએ. જો આપણે ત્રણ ભેદ જોયા કર્મના, એટલે કર્મની ઉદય, કર્મની ઉદય અવસ્થામાં પહેલો જોયું ઉપશમ, કર્મને દબાવી રાખતા. બીજું કર્મનો ક્ષય એટલે નાશ જ થઈ ગયો. ઇન બોથ ધ કેસીસ કર્મની ઉદય અવસ્થામાં કાંઈ નથી, પહેલામાં દબાવી રાખ્યા, બીજામાં નાશ થઈ ગયો. ત્રીજામાં શું હતું? ક્ષયોપશમ એટલે પાર્શિયલ ઉદય હતો, જે માઇલ્ડર કર્મ છે દેશઘાતી પ્રકૃતિનો ઉદય છે, અને જે સ્ટ્રોંગર છે સર્વઘાતી એનો ઉદય નથી. બરાબર? હવે ફોર્થ, ફોર્થ છે ઔદૈક ભાવ. ઔદૈક ભાવ એટલે કર્મના ઉદયની સામે અહીંયા જીવનો ઔદૈક. જો આમાં અને ક્ષયોક્ષમિક ભાવમાં શું ફરક છે એ સમજો. આપણે સ્વિચનું બટન હોય કે નહીં લાઇટનું? હવે તો નવામાં એમાં પણ રેગ્યુલેટર આવે છે કે તમે લાઇટની ઇન્ટેન્સિટી વધારી શકો, પણ નહીં તો જૂનામાં કેવું હતું કે તમે ઓન દબાવો તો ચાલુ થાય, ઓફ દબાવો તો બંધ થઈ જાય. બરાબર? તો ઓન દબાવો તો લાઇટ ચાલુ છે, ઓફ દબાવો તો લાઇટ બંધ થઈ જાય. બસ અહીંયા કર્મમાં પણ એવી અવસ્થા છે. અમુક કર્મની એવી સિચ્યુએશન છે કે કર્મનો ઉદય છે તો જીવના ગુણની પ્રગટતા નથી, અને અમુક કર્મનો ઉદય નથી તો જીવના ગુણની પ્રગટતા છે. એમાં પછી વેરિએશનનો પ્રશ્ન નથી. ચાલે? કાં તો ઉદય છે કાં નથી, દેન ધેર ઇઝ નો ઇન્ટેન્સિટી વેરિએશન. કાં તો ઉદય છે કાં નથી. ફોર એક્ઝામ્પલ મિથ્યાત્વ કર્મ, મિથ્યાત્વ નો ઉદય છે તો જીવ મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યાત્વ કર્મ નો ઉદય નથી તો જીવ સમ્યક દ્રષ્ટિ છે. બરાબર, એ સિમ્પલ એન્ડ ધેટ. એમાં પછી ઓછું મિથ્યાત્વ વધારે મિથ્યાત્વ એવો કોઈ પ્રશ્ન જ નથી. ખ્યાલ આવ્યો કે આવી અવસ્થાને, આવી વ્યવસ્થાને ઔદય ભાવ કહેવામાં આવે છે. તો જ્યાં જ્યાં કર્મ નો ઉદય છે ત્યાં ત્યાં સામે ઔદય ભાવ. બરાબર, તો એવા વેરિએશન કેટલા, એવા ઓપ્શન્સ કેટલા? તો ખરેખર તો ઘણા બધા, ખરેખર તો એ પણ અસંખ્યાત લોક પ્રમાણ. ખ્યાલ આવે ને કે જે જે કર્મ નો ઉદય એની સામે ગુણ ની પ્રગટતા નથી એટલે ઔદય ભાવ છે. પણ અહીંયા સમજાવવા માટેના 21 ભેદ કીધા છે. કયા 21 ભેદ છે? જો ચાર ગતિ. હવે આમાં અગાતી કર્મ પણ લઈ લેવા, ગાતી કર્મ અને અગાતી કર્મ. તો જેવી રીતના ચાર ગતિ, આપણે જીવની ચાર ગતિઓ હોય છે કે નહીં? હવે જે પ્રમાણે જો ગતિ નામ કર્મ લો અથવા આયુ કર્મ લો, જે પ્રમાણે એનો ઉદય છે, સમજો મનુષ્ય આયુ નો ઉદય છે, તો જીવ અહીંયા મનુષ્ય જેવું બિહેવ કરે છે. અથવા સમજો તિર્યંચ આયુ નો ઉદય છે, તો જીવ તિર્યંચ જેવું બિહેવ કરે છે. તો આ જે જીવનું બિહેવિયર છે એ ઔદય ભાવ, અને સામે એ કર્મ નો ઉદય છે એ ઉદય છે. ખ્યાલ આવે ને? હવે એ કર્મ નો ઉદય નથી, સમજો આયુ કર્મ નો ઉદય છે જ નહીં, તો જીવ કેવો છે? જો આયુ કર્મ નો ઉદય નથી તો જીવ શુદ્ધ છે ને, કેમ કે ત્યાં કોઈ ઉદય જ નથી, તો જીવ સિદ્ધ ભગવાન થઈ ગયો. ખ્યાલ આવે ને? તો આ ચાર ગતિ એ પહેલો કે ચાર ગતિ, પછી ચાર કશાય. અહીંયા દેખાય છે નથી, થોડું નીચે કરવું પડશે મનીષભાઈ, થોડું નીચે કરજો ને. 184 ક્વેશ્ચન છે. જો ચાર ગતિ પછી ચાર કશાય. ચાર કશાય કયા કયા છે? ક્રોધ માન માયા લોભ. તો એમાં પણ એવું જ સમજો કે જે ચારિત્ર મોનીય કર્મ છે એમાં એનો ઉદય છે તો જીવને ક્રોધ છે, એમાં એનો ઉદય નથી તો જીવને ક્રોધ નથી. બરાબર, અનંતાનુબંધીમાં, અનંતાનુબંધીમાં કોઈ ક્ષયોક્ષમ આવતો નથી, અનંતાનુબંધી ક્રોધ છે તો એવો અનંતાનુબંધી ઉદય છે. ખ્યાલ આવે? તો ચાર ગતિ, ચાર કશાય, ત્રણ લિંગ. લિંગ એટલે વેદ, જે આપણે કહે સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસકવેદ. તો એ ત્રણ ભેદ, પછી એક મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ. જો જ્ઞાનની સામે અજ્ઞાન, મૌનીયની સામે મિથ્યાત્વ, સોરી દર્શન મૌનીય સામે મિથ્યાત્વ, ચારિત્ર મૌનીયની સામે અસંયમ. જે મિથ્યાદ્રષ્ટિ જીવો છે તો બધા અસંયમી જીવો છે, તો એક અસંયમ. અસિદ્ધત્વ એટલે શું? જે અર્યંત ભગવાન છે, અર્યંત ભગવાનને ચાર ઘાતી કર્મનો નાશ થઈ ગયો, પણ ચાર અઘાતી હજી બાકી છે. હવે ચાર અઘાતી કર્મનો જે ઉદય છે, તો એ અઘાતી કર્મના ઉદયમાં અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાનમાં જે જે ડિફરન્સીસ છે એને એક જ કેટેગરીમાં નાખીને અસિદ્ધત્વ કહી દીધું. ખ્યાલ આવ્યો કે? જેવી રીતના સિદ્ધ ભગવાનને ચાર પ્રતિજીવી ગુણો પ્રગટ થયા છે ને, અગુરુ લઘુત્વ, અવગાહણત્વ, સૂક્ષ્મત્વ અને અવ્યાપાદત્વ. બરાબર, તો આ ચાર અર્યંત ભગવાનને નથી. અર્યંત ભગવાનને હજી એમાં લિમિટેશન છે, એમને હજી શરીર રૂપ બાધા છે. સિદ્ધ ભગવાનને અવ્યાપાદત્વ, એટલે એ જે પણ વેરિએશન છે એ બધું અસિદ્ધત્વ. ખરેખર તો અંતરંગ લક્ષ્મી ભાવોથી અર્યંત સિદ્ધ દેવ સમાન છે. બાધા ક્યાં છે? આ શરીર આદિરૂપ બાહ્ય વસ્તુઓમાં. તો એ ઉપચારથી અસિદ્ધત્વ ઔદય ભાવ કહેવાય. બરાબર, તો જો ચાર ગતિ, ચાર કશાય, ત્રણ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ અને છ પ્રકારની લેશ્યા. લેશ્યા શું છે? જીવના કશાયથી અનુરંજિત યોગોના પરિણામ. એટલે બેઝિકલી જીવના કશાયરૂપ ભાવ એમ સમજો, આપણી પ્રેક્ટિકલ લેંગ્વેજ. જેવી રીતના સમજો કોઈ જીવ હોય તો એને બહુ શાંત, એકદમ ક્ષમાભાવી જીવ હોય, એને કોઈ પણ વસ્તુમાં ગુસ્સો ન આવે, અને કોઈ બીજો હોય તો એને બધી જ વસ્તુમાં ગુસ્સો જ આવતો હોય, તો એ બેમાં જે પણ ફરક છે એને લેશિયા કહેવાય. બસ એટલું સિમ્પલ લેંગ્વેજમાં આપણે એટલું સમજ્યું કે છ પ્રકારની લેશિયાનું આપણે એટલું નાટકનું બધું કર્યું ને, ખ્યાલ છે છોકરાઓનું. તો એ છ લેશિયા કઈ છે? કૃષ્ણ,
નીલ કાપો પીઠ પદ્મ શુક્લ, એ છ લેશિયા ના બીજા છ ભેદ. એટલે અહિયાં પણ ઉદય કયા કર્મ નો છે? આ લેશિયામાં કયા કર્મ નો ઉદય ની સામે છે? લેશિયા. આ લેશિયા તો જીવના ભાવ થયા ને, કૃષ્ણ નીલ કાપો એ જીવના ભાવ થયા. અને લેશિયા એટલે શું? કષાયથી અનુરંજિત યોગ ના પરિણામ. તો યોગ એટલે કયું કર્મ? મન વચન કાયા જે યોગ છે ને, એ કોઈ એક કર્મ માં રિસ્પોન્સિબલ નથી. બધા જ કર્મમાં પ્રકૃતિ ને પ્રદેશ બંધ એ યોગોથી થાય છે. એમાં પણ આ કષાયથી અનુરંજન, એટલે બેઝિકલી જ્યાં જ્યાં મિથ્યાત્વ અને કષાયના ભાવો છે એ બધા જ કર્મના ઉદયની સામે લેશિયા છે. જયારે મિથ્યાત્વ અને કષાયનો ઉદય છે તો એમાં જ સામે લેશિયાના પરિણામ કહેવાય છે. બરાબર. તો આ રીતે 21 પ્રકાર અવદયિક ભાવના થયા. આટલું તો આપણે લાસ્ટ ક્લાસમાં થઈ ગયું. હવે આજનું આપણે અહીંયાથી શરૂ કરીએ. અડધો કલાક તો ઓલરેડી થયો. જો હવે છેલ્લો પાંચમો પારિણામિક ભાવ. આ 185 લેશિયા કોને કહે છે આપણી ચર્ચા થઈ ગઈ. આપણે આગળ જઈએ. જો પારિણામિક ભાવ આ લાસ્ટ ક્લાસમાં છેલ્લે એક મિનિટમાં એકદમ ફટાફટ લઈ લીધું હતું, એટલે આજે ફરીથી થોડું કરીએ. પારિણામિક ભાવ એટલે શું? એને આમ પરિભાષામાં જોઈએ ને તો કર્મનો ઉદય હોય તો અહીંયા ઔદયિક લેંગ્વેજ આપણે જોઈએ તો ઉદય ઔદયિક, ઉપશમ ઔપશમિક, ક્ષયોપશમ ક્ષાયોપશમિક, પછી ઉદય ઔદયિક. તો અહીંયા પારિણામિક તો અહીંયા કર્મમાં શું શબ્દ હોવો જોઈએ? પરિણામ. પરિણામની સામે પારિણામિક. ખ્યાલ આવે છે ને? પરિણામની સામે પારિણામિક. હવે પરિણામ શબ્દનો શું મતલબ? પરિણામ એટલે અવસ્થા, હાલત, દશા, અવસ્થા, એનું પરિણામ, પરિણતિ, આ બધા સિનોનિમસ શબ્દ છે. પર્યાય, પરિણતિ, હાલત, ગમે છે. તો કોઈ પણ દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાયથી બનેલો છે ને. દ્રવ્ય ગુણ કેવા છે? કે ત્રિકાળી છે, શાશ્વત છે, અનાદિ અને નોન ચેન્જિંગ. અને પર્યાય કેવી છે? ચેન્જિંગ છે, નિરંતર બદલાય છે. હવે કર્મ પરમાણુ છે એ કયું દ્રવ્ય છે? જીવ છે, પૂદગલ છે, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, કયું દ્રવ્ય છે? કર્મ પૂદગલ દ્રવ્ય છે. બરાબર. પૂદગલમાં દ્રવ્ય ગુણ જે ત્રિકાળી વસ્તુ છે એ કઈ વસ્તુ છે? એ પૂદગલનો કયો અંશ એવો છે જે ત્રિકાળી છે? એનો નાનામાં નાનો જે પરમાણુ કહેવાય ને, એક સિંગલ એટમ જેને આપણે પરમાણુ કહીએ, એ કેવું છે? કે બાઇટ એન્ટિટી, એ અનાદિ અનંત છે, શાશ્વત, એવો ને એવો રહેવાનો. તો બદલાય છે શું? કે પરમાણુની વર્તમાનમાં કેવી અવસ્થા છે. બરાબર. વર્તમાનમાં એની પોઝિશન, એની અવસ્થા કેવી છે એ બદલાય છે. એટલે વર્તમાનમાં એના પરિણામ કેવા છે પરમાણુમાં એ બદલાય છે. ખ્યાલ આવ્યો? હવે એ પરમાણુથી ઓલી 23 જુદી જુદી વર્ગણાઓ બને છે. વર્ગણા એટલે કે બેઝિકલી જુદા જુદા ટાઈપના સ્કંદ. સ્કંદ ખ્યાલ છે? બે અથવા બેથી અધિક પરમાણુના બંધને સ્કંદ કહેવાય છે. આવા સ્કંદ કેટલા ટાઈપના છે? તો 23 જુદા જુદા જાતના છે. એમાંથી 5 જાતના સ્કંદ જીવ સાથે બંધાય છે. બાકીના જે 17 છે એ 18 એ તો છે બસ વિશ્વમાં. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ જીવ. એ બસ વિશ્વમાં ફરે છે. તો આ જે 5 જાતના પરમાણુ જે જીવ સાથે બંધાય છે એ કયા કયા છે? તો જે ઔદારિક, ઔદારિક વર્ગણા જેનાથી ઔદારિક શરીર બને, ઔદારિક વૈકરિક શરીર, આહાર શરીર, દેવોના, મનુષ્યના, તિર્યંશના, આપણા બધાના શરીર જેનાથી બને ને, આ શરીર, આ મકાન, આ જે પણ કપડું, પ્લાસ્ટિક, કાચ, આ બધું ઔદારિક આહાર વર્ગણા કહેવાય ને, આહાર વર્ગણાથી બનેલું છે. આહાર વર્ગણાથી ઔદારિક વૈકરિક આહારક શરીરો અને બાકી બધું જેટલું દેખાય બધું આહાર વર્ગણા. પછી તેજસ વર્ગણાથી તેજસ શરીર બને, મનોવર્ગણાથી અહીંયા દ્રવ્ય મન હોય, એક બહુ સૂક્ષ્મ હોય, તમે કટ કરો તો હાથમાં ના આવે, બહુ ફાઇન પરમાણુ હોય, તો એનાથી દ્રવ્ય મન બને. ભાષા વર્ગણાથી શબ્દ બને છે અને કારમાણ વર્ગણા છે, કારમાણ વર્ગણાથી કર્મ પરમાણુઓ બને. બરાબર. તો ફરીથી જે પુદ્ગલ પરમાણુ એનો દ્રવ્ય ગુણ એની ત્રિકાળી અવસ્થા અને એની વર્તમાન પર્યાય, તો એ પરમાણુ કારમાણ વર્ગણામાં કઈ જાતના ફોર્મમાં છે, જ્ઞાનાવર્ણીના ફોર્મમાં, દર્શનાવર્ણીના ફોર્મમાં છે, ગમે તે વસ્તુ એની અવસ્થા હોય, એ કર્મ બંધાયેલું છે કે બંધાયેલું નથી, ઉદયમાં આવે છે કે સત્તામાં પડેલું છે, આ ગમે તે એના પરિણામ હોય. પરિણામ શબ્દ ક્યાંથી આવે ખ્યાલ આવે ને, કે કર્મની ગમે તે અવસ્થા હોય એ એના પરિણામ છે. એ ગમે તે અવસ્થા વખતે પણ જીવના જે ભાવ છે એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ઇન શોર્ટ, કર્મનો ઉદય થાય છે, એનો ઉપશમ થાય છે, એનો ક્ષયોક્ષમ છે, એનો ક્ષય છે, ગમે તે હોય પણ જીવના અમુક ભાવો ઇઝ નોટ કનેક્ટેડ વિથ કર્મની અવસ્થા, એવા ભાવને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એવા ભાવ કયા કયા છે? એવા ભાવ કયા કયા છે? તો જો એના આમાં નથી પ્રશ્નોત્તર મારામાં, એના મુખ્ય બે ભેદ છે. આ તત્વાર્થ સૂત્ર મારી તમે વાંચી દો. પારિણામિક ભાવનો મુખ્ય બે ભેદ, એકને કહેવાય શુદ્ધ જીવત્વ અને એકને કહેવાય અશુદ્ધ જીવત્વ. શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ, બેઝિક વસ્તુ સમજ્યા. ધ બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જીવ, કે જેને કારણે આપણે જીવ છીએ, તો એને જીવત્વ શક્તિ કહેવાય. જીવની જીવત્વ શક્તિ, કે જેને કારણે જીવ જીવ છે, એ જીવનું જીવત્વ અનાદિ અનંત વસ્તુ છે, એ ક્યારેય વયું જતું નથી. કર્મના આવવાથી કે કર્મના જવાથી જીવના જીવત્વમાં કાંઈ ફરક પડતો નથી. ખ્યાલ આવે છે? જે રીતના સમજો, આપણા ઘરમાં તિજોરી હોય ને, એ તિજોરીમાં એક સમજો હીરાના હીરાની વીંટી છે, બરાબર, એક સાઈડમાં પડી છે ખૂણામાં. હવે એ તિજોરીમાં બાકી તમે ગમે તેટલા સોનાના દાગીના લાવ્યા, મૂક્યા, કાઢીને લઈ ગયા. તમે સમજો ચાંદીના વાસણો લાવ્યા, મૂક્યા, કાઢીને લઈ ગયા, ગમે તેટલા પરિવર્તન થયા તિજોરીમાં, પણ એનાથી પેલી હીરાની વીંટીને શું ફરક પડ્યો? કઈ ફરક ન પડ્યો, એ પડી છે ખૂણામાં. ખ્યાલ આવ્યો ને? એવી જ રીતે અહીંયા જીવ છે, એ જીવ ત્રિકાળી અવસ્થા છે, એમાં ગમે તેટલા કર્મ પરમાણુ આવ્યા, બંધાયા, રહ્યા, એનો ટાઈમ આવ્યો તો ફરીને વયા ગયા, ઉદય આવીને વયા ગયા. બરાબર. એવું કામ અનાદિકાળથી ચાલુ છે, પણ અનાદિકાળથી ચાલુ હોવા છતાં પણ જીવની જીવરૂપે સત્તામાં કાંઈ ફરક પડ્યો નથી. આ સમન ભદ્રાચાર્યનું નહીં ક્યાં વાંચ્યું છે ખ્યાલ નથી હવે, કે જીવ અનાદિકાળથી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. બરાબર. તો ક્યાંય એવી સિચ્યુએશન બને કે જીવમાં અનંત ગુણો છે, એમાંથી એકાદ ગુણ કદાચ ક્યાંક છૂટી જાય, ભૂલથી રહી ગયો હોય ત્યાં. આપણે સમજો હોટેલમાં જઈએ ક્યાંય, આપણે બેગ ભરીને લઈ ગયા હોય તો ક્યારેક તો કંઈક ભૂલી જઈએ ને, એકાદ કપડું રહી જાય કે આપણું રેઝર કે કંઈ રહી જાય કે કંઈક બ્રશ રહી ગયું, કંઈક તો રહી જાય ને, ક્યારેક ભૂલી જઈએ. તો જે ભૂલી જઈએ એનો મતલબ શું, કે એ વસ્તુ હું નથી, એ ભલે ઇટ ઇઝ ઇટ બિલોંગ્સ ટુ મી અત્યારના, પણ ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ માય એન્ટિટી. બરાબર. જ્યારે જીવની પોતાની એન્ટિટી, એ તો એક આખી એક સોલિડ અનાદિ અનંત વસ્તુ છે ને, એમાંથી ક્યારે ક્યાંય કાંઈ છૂટતું નથી. હવે આપણે સમજમાં આવે ને, તો એ એન્ટિટી એને જીવત્વ કહેવાય છે. એને અહીંયા જે પારિણામિક ભાવના ત્રણ ભેદ લઈ ગયા છે ને, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ, તો એમ સમજો જીવત્વને જ પેલા બે માં બાયફર્કેટ કર્યું. એકને કહેવાય શુદ્ધ જીવત્વ, એકને કહેવાય અશુદ્ધ જીવત્વ. આ ભવ્યત્વ અભવ્યત્વ એને અશુદ્ધ જીવત્વમાં નાખજો.
ખ્યાલ આવે, તમે ટેબલ બનાવતા હો તો શુદ્ધ અશુદ્ધ, અશુદ્ધ ની અંદર ત્રણ, અશુદ્ધ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ, એવી રીતે. તો આ શુદ્ધ જીવત્વ જે છે, જે પ્યોર જીવત્વ શક્તિ છે, એ આ દ્રવ્ય ગુણ પર્યાયમાં જે દ્રવ્ય અને ગુણ જે અનાદિ અનંત વસ્તુ છે એ છે. ખ્યાલ આવે, જીવની અનાદિ અનંત સત્તા એને શુદ્ધ જીવત્વ કહેવામાં આવે છે. બરાબર, અશુદ્ધ જીવત્વ શું છે? આ ત્રણેય વસ્તુ, ભવ્યત્વ, અભવ્યત્વ અને અશુદ્ધ જીવત્વ, એ ત્રણેય એક સાથે શું કામ નાખ્યા? કેમકે ત્રણેય પર્યાય રૂપ છે, ત્રણેય એક સમયની પર્યાય રૂપ છે. જેવી રીતે આ જીવ છે અત્યારના, તો અત્યારના કર્મના ઉદયને કારણે જે જે અવસ્થાઓ બની, આપણે ઉપર જોયું ને ઔદૈક પારિણામિક આદિ, સોરી ઔદૈક ઔક્ષમિક આદિ જે જે અવસ્થા આપણે જોઈ લીધી ઉપર, પણ એના સિવાય પણ આ જીવની વર્તમાન એક સમયની પર્યાયરૂપ કંઈક ભાવ તો છે ને, એની પર્યાયરૂપ શક્તિ છે જેમાં જુદા જુદા ભાવ થાય. ફોર એક્ઝામ્પલ, કે મને કંઈ ગુસ્સો આવ્યો, કે મેં કંઈ જાણ્યું, સમજો ત્યાં બહારથી કંઈક અવાજ આવ્યો અને આપણે સાંભળ્યું, તો એ જ્ઞાન થયું, તો એ જ્ઞાન થયું એ તો ત્યાં શાયોક્ષમિક ભાવ થયો. બરાબર, પણ એ જીવની પર્યાયરૂપ યોગ્યતા કે જેમાં જ્ઞાન કરવાની શક્તિ છે, થોડું જનરલ કરી નાખો, એ જ્ઞાનની પર્યાયની યોગ્યતા એને અશુદ્ધ જીવત્વ કહેવાય. ચાલે, જીવની એક સમયરૂપ પર્યાયની યોગ્યતા એને અશુદ્ધ જીવત્વ કહેવામાં આવે છે. આ આપણે તત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયમાં, આઈ થિંક બીજું સૂત્ર કેવી રીતના છે, શરૂઆતમાં છે, તમે ત્યાંથી વાંચજો. બરાબર, તો આ થયો શુદ્ધ જીવત્વ, અશુદ્ધ જીવત્વ. હવે ઘણા કે પારિણામિક ભાવને પરમ પારિણામિક ભાવ પણ આપણે કહીએ ને, સાંભળ્યું હશે ક્યારેક. આ પરમ પારિણામિક ભાવ અને પારિણામિક ભાવમાં શું ફરક? ખ્યાલ આવે, જે સ્વાધ્યાય હોય એને પૂછ્યું, પારિણામિક ને પરમ પારિણામિકમાં શું ફરક? આમાં જે આપણે હમણાં શુદ્ધ જીવત્વ ભાવ જે જોયો ને, જે ત્રિકાળી શુદ્ધ ભાવ, એને પરમ પારિણામિક ભાવ કહેવાય. પારિણામિક ની અંદર ત્રિકાળી ને ક્ષણિક બે આવી ગયા, ખ્યાલ આવ્યો ને, અને પરમ પારિણામિક માં ક્ષણિક ભાવ હવે આવતા નથી, એમાં ફક્ત ત્રિકાળી શુદ્ધ. એટલે જયારે જે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય પારિણામિક ભાવ નથી, ફક્ત પરમ પારિણામિક ભાવ, કેમ કે એમાં પર્યાય રૂપ ભાવો આવતા નથી. બરાબર, ચાલો ફરીથી આવી ગયા છે થોડા ફાયદા. તો આપણે જોયું પારિણામિક ભાવના બે, શુદ્ધ અશુદ્ધ, અશુદ્ધમાં ત્રણ બે, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. તો જીવત્વમાં શું આવશે? કે દસ પ્રાણ રૂપ વર્તમાનમાં આપણે મનુષ્ય છે, સિલિયન્સ છે આદિ જે જે અવસ્થામાં જીવ છે, તો જીવને સમજો બે ઇન્દ્રિય જીવ હોય, ત્રણ ઇન્દ્રિય હોય, ચાર ઇન્દ્રિય હોય, તો જેટલી જેટલી ઇન્દ્રિય છે એટલો એટલો ત્યાં જીવના ભાવોનો વિકાસ છે. ખ્યાલ આવે ને, જેટલી જેટલી ઇન્દ્રિય છે એટલી એટલી ત્યાં જીવની શક્તિનો વિકાસ છે. પણ એ વિકાસ એ આખું જે એનું ડેવલપમેન્ટ જીવનું, એ પર્યાયરૂપ ભાવ જોઈએ, હમણાંની પર્યાય પૂરતું છે, નેક્સ્ટ પર્યાયમાં જશે તો એ એટલું ચેન્જ. સમજો અત્યાર આપણે પાંચ ઇન્દ્રિય, સંધિ પંચેન્દ્રિય છે, અહીંયાથી સમજો કે કદાચ બે ઇન્દ્રિયમાં વયા ગયા, તો એ જીવના ભાવોનો પર્યાયરૂપ વિકાસ ઘટી જશે ને. તો દસ પ્રાણરૂપ જે જીવનું પર્યાયરૂપ પરિણમન, એને અશુદ્ધ જીવત્વ ભાવ કહેવામાં આવે છે. બરાબર, અને ભવ્યત્વ, અભવ્યત્વ એ તો સાંભળી જશે પહેલા, કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય છે, અથવા ભવી છે કે અભવી છે, એનો મતલબ શું? કે જીવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની શક્તિ હોય, જેનામાં એવી શક્તિ છે એને ભવ્ય જીવ અથવા ભવી જીવ કહેવામાં આવે છે, જેનામાં એવી શક્તિ નથી એને અભવી કહેવામાં આવે છે. તો આ ભવી કે અભવી હોવું એ કોઈ કર્મ પર ડિપેન્ડેન્ટ નથી, એ જીવની નેચરલ અવસ્થા છે. બરાબર, પોઈન્ટ નંબર વન.
પોઈન્ટ નંબર ટુ, જીવની નેચરલ અવસ્થા હોવા છતાં એ જીવની ત્રિકાળી અવસ્થા નથી. જીવના સ્વભાવથી જોઈએ, જીવના પ્યોર નેચરથી જોઈએ તો વિશ્વના બધા જ જીવ, ઇન્ક્લુડિંગ ભવિ ને અભવિ, બધા જ જીવ સિદ્ધ સમાન છે. આપણે વિશ્વમાં કેટલા દ્રવ્ય કહીએ તો છ, જીવ પુદ્ગલ ધર્મ ધર્મ આકાશકાળ, એમાં બે માં બાયફર્કેટ નથી કરતા કે અભવી જીવ અભવી જીવ, પુદ્ગલ ધર્મ અધર્મ આકાશકાળ એમ કહીએ છે, એવું નથી કહેતા. કેમ કે ત્યાં ભવ્ય અભવ્યમાં કોઈ ફરક નથી, તેનાથી કોઈ ફરક નથી કે શુદ્ધ એના સ્વભાવથી કોઈ ફરક નથી, પણ એની પર્યાયરૂપ ભાવમાં, પર્યાયમાં જ એવી શક્તિ નથી કે સમ્યક્ર આદિ ધર્મની અવસ્થાઓ પ્રગટ કરી શકે, તો એને અભવી કહેવામાં આવે છે. અને જેની પર્યાયમાં એવી શક્તિ છે એને ભવી કહેવામાં આવે. અને આ બધી અવસ્થા કર્મથી ઇન્ડિપેન્ડન્ટ છે, બરાબર. તો જો હવે 186 પારિણામિક ભાવના ત્રણ ભેદ છે, જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ. આ રીતે આપણે પાંચે ભાવના ભેદ પ્રભેદ જોયા. કેટલા જોયા? સૌથી પહેલા ઔક્ષણિક ભાવના કેટલા ભેદ? બે ભેદ, ઔક્ષણિક સમ્યક્ત, ઔક્ષણિક ચારિત્ર. શાયિક ભાવના કેટલા જોયા? નવ ભેદ જોયા. શાયિક જ્ઞાન, શાયિક દર્શન, શાયિક સમ્યક્ત, શાયિક ચારિત્ર, શાયિક દાન, શાયિક લાભ, શાયિક ભોગ, શાયિક ઉપભોગ, શાયિક વિધિ. બરાબર, યાદ રહી જાય એવા છે, કઈ અઘરા નથી. શાયોક્ષમિક ભાવના કેટલા જોયા ભેદ? 18. કેવી રીતના 18? જ્ઞાનની પર્યાયના કેટલા? 7. કુમતી કુશુત કુઓવી, સુમતી કુશુત કુઓવી મન પર્યાય. દર્શનની પર્યાયના 3. કયા કયા? ચક્ષુ અચક્ષુ અવધિ દર્શન. બરાબર. પછી મોહનીયમાં કેટલા ભેદ? 3 ભેદ. વેરી ગુડ. કયા કયા 3? દર્શનનું 1, બરાબર. શાયોક્ષમિક, સોરી, શાયોક્ષમિક સમ્યક્ત્વ, પછી શાયોક્ષમિક ચારિત્ર, અને દેશ સંયમ જે 5મું ગુણસ્થાન છે 1. અને વીર્યના કેટલા? 5. દાન લાભ ભોગ ઉદ્ભવ વીર્ય, એટલે ટોટલ શાયોક્ષમના 18 ભેદ. હવે અવદૈકના યાદ રાખવા પડે, કેમ કે ઓલા લોજિકલી આવું એમ બેસતા નથી. તો અવદૈકના કેટલા ભેદ? 21. કયા કયા? 4 ગતિ, 4 કષાય, 3 વેદ અથવા લિંગ, પછી મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, અને 6 પ્રકારની લેશ્ય. પારિણામિક ભાવના 2 કહો તો શુદ્ધ અને અશુદ્ધ, અને 3 કહો તો જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ. બરાબર. ચાલો હવે આગળનો ક્વેશ્ચન વાંચ્યો છે, એમાં એવી કરે, ઉપરોક્ત 5 ભાવમાંથી કયા ભાવ તરફના વલણ વડે ધર્મની શરૂઆત અને પૂર્ણતા થાય છે? બોલો, તમને શું આન્સર લાગે છે? શું આન્સર લાગે? શાયિક ભાવ, ઔક્ષણિક ભાવ, તો પારિણામિક ભાવ. કેમ પારિણામિક ભાવ? કેમ કે ત્રિકાળી વસ્તુ છે. બરાબર, જો હમણાં વાંચે અહીંયા જો, પારિણામિક ભાવ સિવાય ચારેય ભાવ ક્ષણિક છે. બાકીના 4 ભાવ છે ને એ એક સમય પૂરતા છે, કેમ કે કર્મનો ઉદય એક સમય પૂરતો છે. કોઈ એક પર્ટિક્યુલર કર્મ જે બંધાયા હતા, કે ભલે આપણી જીવની સત્તા સાથે ઘણા વર્ષો સુધી રહે છે, પણ જયારે ઉદયમાં આવે છે, એક સમયમાં ઉદયમાં આવીને ફરી જાય છે, તો જયારે ઉદયમાં આવે ત્યારે એને જીવને ફળ આપ્યું કહેવાય. બરાબર, એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ફક્ત એક સમય માટે જ બને છે. એટલે કર્મની અવસ્થા એક સમયની, તો જીવના ભાવો એ 4 ભાવો પણ એક સમય, એટલે બધા જ પર્યાયરૂપ ભાવ છે. ક્ષણિક છે, એક સમય પૂરતા છે. વળી તેમાં પણ ક્ષાયિક ભાવ તો વર્તમાનમાં છે નહીં, અત્યારે આપણને ક્ષાયિક ભાવ તો છે. બરાબર, ઉપશમ ભાવ પણ હોય તો તે થોડો વખત ટકે છે. ઉપશમ ભાવ એટલે કર્મનો ઉપશમ કર્યો તો એ અંતર્મુહૂર્ત માટે જ રહે છે. બરાબર, અને એમાં પણ ઉપશમ કોને થશે? કે જે જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરશે તેને. તો જેણે સમ્યક પ્રાપ્ત કરી લીધું, હવે એને ધર્મની શરૂઆત ઓલરેડી થઈ ગઈ. બરાબર, પણ હવે જેને શરૂઆત નથી થઈ, મિથ્યાદ્રષ્ટિ જીવે ધર્મની શરૂઆત ઉપશમ ભાવ છે કેવી રીતના થાય? કેમ કે એકવાર ધર્મની શરૂઆત થાય ત્યારે તો ઉપશમ ભાવ થશે જ, પણ વર્તમાનમાં આપણી પાસે શું છે? તો આપણી પાસે ક્ષયોક્ષમ છે અને ઔદૈક ભાવ છે, બે જ ભાવ છે, પારિણામિક છે, બરાબર. હવે આ ઔદૈક ભાવ તો ઉલટા દોષના કારણ છે, બરાબર ને? ઔદૈક ભાવ દોષનું કારણ છે અને ક્ષયોક્ષમિક ભાવ છે એ આપણી જીવની શક્તિ છે પણ એ લિમિટેડ છે, જે પૂર્ણ શક્તિ નથી. એટલે એકમાત્ર સાધન હોય તો પારિણામિક ભાવ છે, જો અહીંયા જ કહેવાય. જો ક્ષાયિક ભાવ તો વર્તમાનમાં છે નહીં, ઉપશમ ભાવ પણ થોડો વખત ટકે છે અને ઉદય ક્ષયોક્ષમ ભાવો પણ સમયે સમયે પલટે છે, માટે તે ભાવો ઉપર લક્ષ્ય કરે તો ત્યાં એકાગ્રતા થઈ શકે નહીં, ધર્મ પ્રગટ નહીં. એક સમય પૂરતો જે ભાવ હોય એને ફર્સ્ટ ઓફ ઓલ તો જીવ જાણી જ નથી શકતો, આપણે એટલી તાકાત જ નથી એક સમયના ભાવને જાણી લઈએ. જ્યાં સુધી જાણવાની ટ્રાય કરીએ ત્યાં સુધી ઓલરેડી વયો ગયો હોય, તો એનો શું આશ્રય લઈએ? આશ્રય એટલે કે આપણે કોના બેઝિસ પર ધર્મની શરૂઆત થશે. જો એલા એક સમયના ભાવના બેઝિસ પર કહે તો ઓલરેડી વયો ગયો છે ને. ત્રિકાળ સ્વભાવી પારિણામિક ભાવનું મહાત્મ્ય જાણીને તે તરફનું જીવ પોતાનું વલણ કરે તો ધર્મની શરૂઆત થાય છે અને તે ભાવની એકાગ્રતાના જોરે ધર્મની પૂર્ણતા થાય છે. જો ખરેખર આ ચાર લાઈન કીધી ને ગુરુદેવશ્રી હોત તો આ ચાર લાઈન ઉપર એક કલાક લેત, કેમકે ધર્મનું જે મેઇન ક્રક્સ છે આ છે. આજે આપણે ભેદ પ્રભેદ ને બધું ભણ્યા એ તો ઠીક છે, જ્ઞાન માટે જાણવા માટે ઠીક છે, ખ્યાલ આવે ને? એનાથી એ ખાલી ક્ષયોક્ષમ નો વિષય છે. આપણને ભેદ પ્રભેદ સમજાઈ ગયા ને, વાંધો નહીં. ભેદ પ્રભેદ ના નામ યાદ રહ્યા નો રહ્યા તો પણ વાંધો નહીં, પણ આ જે હમણાં ચાર લાઈન કીધી એ સમજાય કે નહીં અને એ યાદ રહી કે નહીં? જો એ યાદ રહે તો આપણું કલ્યાણ થાય, ખ્યાલ આવે છે ને? હવે આપણે અત્યારના પ્રશ્નોત્તર માળામાં જે લેવલ પર ભણીએ છીએ એમાં આપણે ઉપરની વાંચી નીકળી જાય. પ્રવચન હોય તો તમે ડિટેલમાં લો, પાઠશાળામાં એટલું ડિટેલમાં ન લેવાય. પણ જો આ સમજો કે આપણે આના પર ખૂબ વિચાર કરવા લાયક છે કે કેમ ત્રિકાળી વસ્તુ પર જ જીવે ફોકસ કરવું જોઈએ અને કેમ પર્યાય ઉપર ન કરવું જોઈએ. અત્યારના ઉપર હરિયન ભગવાન દેખાય જશે, શ્રીમંદર ભગવાન, તો આપણે એમને જોઈએ, દર્શન કરીએ તો આપણને બહુ ભાવ આવે ને. ભાવ આવે કે અરે કેટલી સુંદર પ્રતિમા છે, કેવી શાંત છે. પણ જે અત્યારના જે દેખાય છે એ તો એમની પર્યાય છે ને, એમનો જીવ કઈ દેખાતો નથી આપણને. અને એમને જે અંદરથી આનંદ આવે છે, એમને જે શાંતિ છે, એ કઈ પોતાને જોઈને નથી આવતી. એ કઈ મિરરમાં જોઈએ છે પોતાને કે જો હું આમ જોઉં તો મને શાંતિ આવે. આપણને એમને જોઈને શાંતિ લાગે છે. કેમ? કેમકે આપણે આપણી જાતને જોતા નથી એટલે. અને એ શું કરે છે શ્રીમંદર ભગવાન? એ તો પોતાની જાતને અંદર જુએ છે અને એના ફ્રૂટમાં એમને બહાર એવી શાંતિ દેખાય છે, ખ્યાલ આવે છે ને? તો જીવ પોતાના જીવ સ્વભાવનો આશ્રય લે તો જ એને શાંતિ પ્રગટ થાય છે. હમણાં જ મારો 13મી ગાથા પર અધ્યાય ચાલે, સમય ગાથા, બહુ સરસ ગાથા છે. ત્યાં તો નવ તત્વથી ભિન્ન આત્મજ્યોતિ, પછી પ્રમાણ નહીં નિક્ષેપ એનાથી પણ ભિન્ન બધી વાત આવે છે ને. એટલે ત્યાં શું કહે છે કે તમે જો એક એક પર્યાયને જોવા જાઓ તો એ પર્યાય ઉપર તમારું ધ્યાન જાય તો સમજો જીવને સમ્યક દર્શન થયું. હવે સમ્યક દર્શનની પર્યાય ઉપર પણ ધ્યાન ગયું તો જીવ નિત્યાત્વમાં આવી જાય. ધ્યાન ગયું એટલે નોટ જ્ઞાનનું ફોકસ, પણ આજ મારે કરવા લાયક છે એવી માન્યતા થવી, ખ્યાલ આવે ને? જો એવી માન્યતા પણ થાય તો જીવનું સમ્યક તો છૂટી જાય છે. જીવનું સમ્યક તો પ્રગટ ક્યારે થાય? કે આ જીવ સ્વભાવ હું છું એમ વિચાર કરે તો, ખ્યાલ આવે છે ને? આના તો ખૂબ વિચાર કરવા લાયક છે, વિચાર કરો. ચાલો આગળ જઈએ. 188 સર્વ ઔદૈક ભાવો બંધનું કારણ છે, ક્વેશ્ચન માર્ક કે છે? તો હા, આન્સર ઇઝ છે. જો સર્વે ઔદૈક ભાવો બંધનું કારણ છે એ ન સમજવું માત્ર નિત્યાત્વ અસંયમ કષાય અને યોગ એ ચાર ભાવો બંધનું કારણ છે. જો આપણને આગળ પેલા ભેદ પ્રભેદ કીધા, ચાર ગતિ, ચાર કષાય આદિ, એ બધા તો કર્મ ના ઉદય માં ફ્રુટ છે. કર્મ નો ઉદય થાય ત્યારે જીવ ની આવી અવસ્થાઓ બને છે, પણ એનું રૂટ કોઝ શું, કર્મ બંધાય કેવી રીતના? તો ત્યાં મોક્ષવાદ પ્રકાશક માં એક આખો સેક્શન છે, સાતમા અધિકાર માં છે ને, કે ના સોરી ચોથા માં છે પેલા, કે જીવ ને કર્મ બંધાય કોને કારણે? તો ત્યાં આખું ઇવાલ્યુએશન કર્યું કે જ્ઞાનાવરણીય ને કારણે જીવ ને કર્મ બંધાય, તો કે ના નો બંધાય, શું રીઝન છે બધું ત્યાં આપ્યું છે વાંચ્યું. તો ઇવેન્ચ્યુઅલ કન્ક્લુઝન શું કાઢ્યું કે જે મોહનીય કર્મ નો ઉદય છે એમાં જયારે જીવ જોડાય છે તો એમાં જોડાવાથી જીવ ને સામે પાછા નવા કર્મ બંધાય. એટલે ઉદય આવે છે આઠમો, પણ એમાંથી જે નવા બંધ થવાનું કારણ કોણ, કે ખાલી એક મોહનીય કર્મ. તો એ મોહનીય કર્મ ની સામે અહીંયા જે આ લીધા ને મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ, આ આશ્રવ ના આશ્રવ બંધ ના કારણ પાંચ કહેવાય ને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, આ ઈ જ છે પાંચ. એની બદલે ચાર માં એક કષાય માં ઇન્ક્લુડ કરી દીધા છે. તો આજે ચાર ભાવો જે કીધા, એકવીસ ભેદ માંથી જો ચાર ગતિ, ચાર કષાય, એ ચાર કષાય માંથી અહીંયા કષાય લીધું, પછી ત્રણ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન, એ મિથ્યાત્વ ને અજ્ઞાન, એ અહીંયા અજ્ઞાન નથી લીધું, જો મિથ્યાત્વ લીધું, પછી અસંયમ લીધું, અસિદ્ધત્વ પાછું નથી લીધું અને દેશિયા પાછી નથી લીધું, એટલે નવા બંધ નું કારણ કોણ કોણ? તો આ ચાર નવા બંધ નું કારણ છે એમ સમજવું. બીજો પોઈન્ટ, જો જીવ મોહ ના ઉદયમાં જોડાય તો બંધ થાય. દ્રવ્ય મોહ તો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધાત્મ ભાવના બળ વડે ભાવ મોહને ન પરિણામે તો બંધ થતો નથી. અહીંયા શું કહેવા માંગે છે કે જયારે જીવને કર્મનો ઉદય છે ત્યારે સામે એને જીવને ભાવ થાય છે. જેવી રીતના જ્ઞાનાવરણીનો ઉદય હોય તો જીવનું જ્ઞાન ઓછું થાય છે, બરાબર? એવી જ રીતે સામે મિથ્યાત્વનો ઉદય હોય તો જીવને મિથ્યાત્વ ભાવ થાય છે. ચારિત્ર મૌનીયનો ઉદય હોય તો જીવને કષાય ભાવ થાય છે. પણ અહીંયા પોઈન્ટ શું કીધો કે સમજો કર્મનો ઉદય હોય અને જીવ એમાં ન જોડાય તો નવા બંધ થતા નથી. નોર્મલી સાયકલ શું હોય? જૂના કર્મનો ઉદય થાય, જીવને નવા ભાવ થાય, એનાથી નવા કર્મ બંધાય, એ નવા કર્મ પાછો જયારે ઉદય આવે ત્યારે પાછા જીવને ભાવ થાય, પાછા નવા કર્મ બંધાય, એમ કરીને આખું કન્ટિન્યુઅસ સાયકલ ચાલ્યા કરે. હાઉ ટુ બ્રેક ધીસ સાયકલ? કે બ્રેક કરવા માટે જયારે કર્મનો ઉદય થાય ત્યારે જો જીવમાં ન જોડાય તો નવા કર્મ બંધાતા નથી, એ અહીંયા કીધું. તો ભાવ મોહ રૂપે ન પરિણમે તો નવો બંધ થતો નથી. જો જીવને કર્મના ઉદયના કારણે બંધ થતો હોય તો સંસારી જીવને સર્વદા કર્મનો ઉદય વિરાજ વિદ્યમાન છે. જો કર્મથી ડાયરેક્ટ નવા કર્મ બંધાતા હોય તો કર્મનો ઉદય તો હંમેશા છે, તો નવા કર્મ પણ હંમેશા જ બંધાયા કરે. તેથી તેને સર્વદા બંધ થાય, કદી મોક્ષ થાય જ નહીં. માટે એમ સમજવું કે કર્મનો ઉદય બંધનું કારણ નથી, પણ જીવના ભાવ મોહ રૂપે પરિણમન તે બંધનું કારણ છે. જ્યાં પ્રવચન સારની ગાથાનું રસન સાચું છે, પણ સમયસારમાં પણ આ જ એક ગાથા છે ને, કે ત્રણ પ્રત્યયો છે, એક કે જૂના ઉદય અને બીજું નવા બંધ, અને પછી એ ત્રીજું વચમાં નાખ્યું મૃતચંદ્રાચાર્ય કે નવો બંધ ક્યારે થાય, કે જયારે જીવ મોહ ભાવથી જૂના સાથે જોડાય તો, નહીં તો નહીં. એટલે આ પોઈન્ટ ક્યાંથી આવ્યો? જે આપણે પાંચ ભાવ જોયા એમાં ઔદયિક ભાવ એ બંધ નું કારણ છે કે નહીં? તો ઔદયિક ભાવ એટલે શું? જીવના મોહ રાગ દ્વેષ રૂપ ભાવો, સામે કર્મનો ઉદય છે. તો કર્મનો ઉદય જીવને બંધ નું કારણ નથી, પણ કર્મનો ઉદય થતા જયારે જીવ પેલા ચાર જાતના ભાવો કરે છે, મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ, તો જીવને નવા કર્મ બંધાય. જો આગળ 189 જોઈ લઈએ. ઔદયિક ભાવમાં જે અજ્ઞાન ભાવ છે અને ક્ષાયોક્ષમિક ભાવમાં જે અજ્ઞાન ભાવ છે તેમાં શું ફેર? જો અદૈવ ભાવના ભેદ પ્રભેદમાં આપણે જોઈએ ને મિથ્યાત્વ અજ્ઞાન અસંયમ શુદ્ધત્વ બરાબર, ત્યાં પણ એક અજ્ઞાન આવ્યું. અને જો ક્ષાયક્ષમિક ભાવમાં આપણે જોયું ને જ્ઞાનની પર્યાયમાં મત કુમતી કુશ્રુત કુ અવધિ અને ભાઈ સુમતી કુશ્રુત સુ અવધિ મનોપર્યાય, તો ત્રણ કુ પર્યાયથી પણ અજ્ઞાનની પર્યાય હોય છે. અને ઓલી ચાર એ સમ્યક જ્ઞાનની પર્યાય છે. તો આ ચાર અજ્ઞાન અને આમાં શું ફરક જોઈએ? જો અદૈવ ભાવમાં જે અજ્ઞાન ભાવ છે તે અભાવ રૂપ હોય છે અને ક્ષાયક્ષમિક ભાવમાં અજ્ઞાન ભાવ છે તે મિથ્યા દર્શનના કારણે દૂષિત હોય છે. જો થોડુંક થિયરી છે પેલા સમજી લઈએ, ટાઈમ આપણો થઈ ગયો છે, એનું વધારે ઇલાબરેશન પછી કરશું. એમ સમજો કે જીવનું મેક્સિમમ જ્ઞાન કેટલું? એક કેવળ જ્ઞાન કેટલું બરાબર, અને મિનિમમ જ્ઞાન કેટલું? જે નિગોદિયા જીવને અક્ષયનો આનંદનો ભાગ કહેવાય તેટલું. એની વચ્ચેના જ્ઞાનના બધા વેરિએશન જુદા જુદા જીવોમાં જોવામાં આવે છે બરાબર. હવે જ્યારે કર્મનો જ્ઞાનાવરણી કર્મનો ઉદય આવે તો જ્ઞાનાવરણીના કર્મના ઉદયથી જીવનું જ્ઞાન એટલું ઓછું થાય છે બરાબર. તો કર્મના ઉદયની સામે આ જેટલું જ્ઞાન ઓછું થયું ને એને ઔદયિક ભાવ કહેવાય બરાબર. અને હવે જેટલું બચ્યું એને ક્ષયોક્ષમિક ભાવ કહેવાય. ખ્યાલ આવે? એને કર્મ એને જીવના જ્ઞાનનો ક્ષયોક્ષમ કહેવાય. આપણે એમ કહીએ ને કે મારો ક્ષયોક્ષમ ઓછો છે, મારો ક્ષયોક્ષમ વધારે છે. તો ક્ષયોક્ષમ એટલે શું? કે આપણી જ્ઞાનની તાકાત ઓછી છે વધારે છે. તો આ જે ક્ષયોક્ષમ છે એ તો જીવના સ્વભાવનો અંશ છે, એ જીવનો જ્ઞાન ગુણ છે. અને ઔદયિક ભાવથી જે જ્ઞાન ઢંકાઈ ગયું એને ઔદયિક ભાવ કહેવાય. ખ્યાલ આવે? તો જે ઔદયિક ભાવ છે એ જ્ઞાન તો અવેલેબલ જ નથી. ખ્યાલ આવે? કર્મના ઉદયમાં જે ઔદયિક ભાવ થયો એટલું જ્ઞાન અવેલેબલ જ નથી. અને કર્મના ક્ષયોક્ષમમાં જે ક્ષાયોક્ષમિક ભાવ છે એ અવેલેબલ જ્ઞાન છે બરાબર. પણ અવેલેબલ છે તો ત્યાં જ્યાં જ્યાં મિથ્યાત્વ છે તો ત્યાં મિથ્યા જ્ઞાન કહેવાય છે, અને જ્યાં જ્યાં સમ્યક્ત્વ છે તો સમ્યક જ્ઞાન કહેવાય છે. તો ક્ષાયોક્ષમિક ભાવમાં ત્રણ મિથ્યા જ્ઞાન છે અને ચાર સમ્યક જ્ઞાન છે બરાબર. એ પર્યાય જોઈએ ને આપણે. તો મિથ્યાત્વનો ઉદય હોય તો એ જે અવેલેબલ જ્ઞાન છે એ અજ્ઞાનરૂપ છે, અને જો સમ્યક્ત્વનો ઉદય હોય તો એ જ અવેલેબલ જ્ઞાન સમ્યક જ્ઞાનરૂપ છે. પણ ઔદયિક ભાવનું જ્ઞાન સાથે કોરિલેશન કયું છે? કે જે ઢંકાયેલું જ્ઞાન છે એની સાથે. ખ્યાલ આવે? તો બે અજ્ઞાનમાં શું ફરક છે? દે આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર ઇન અ વે. કે જે ઔદયિક ભાવનું અજ્ઞાન એટલે ઢંકાયેલું જ્ઞાન, અને ક્ષાયોક્ષમિક ભાવવાળું અજ્ઞાન એટલે અવેલેબલ પણ મિથ્યા દર્શનથી પ્રભાવિત થયેલું મિથ્યા. ખ્યાલ આવે? જો હજી બે ક્વેશ્ચન બાકી છે આપણા, એ નેક્સ્ટ ટાઈમ લઈશું. બે સાધારણ ક્વેશ્ચન છે, એના પછી આપણો નેક્સ્ટ ગુણસ્થાનનો ટોપિક ચાલુ થશે. ચાલો જીનવાણી સૂચી લઈએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જ્યોતેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો જય હો.